થૈમનસી સને સ્થિર ત્વમાપ્તે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે નિજરુધિ પૃથગેકમેકમંગમ ચરણતલાદિ વિચિંત્યમસ્ય પુંસા ધ્વજ કમલયવાંકુશ્રૂર્ધ્વરેખા પ્રમુખ સુલક્ષણ લક્ષિતેશ્ચ રમ્યે અતિશય મૃદુલેશ્ચ યાવૈકાભે ચરણતલે મનસાશ્ચ ચિંતનીયે ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરિકૃષ્ણાય શ્રી સહજાનંદે સ્વામિને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અનેક શાસ્ત્રના સારરૂપ ગુજરાતીને સાદી ભાષામાં લખાયેલ વેદાંતનું પણ સાર એવો વચનામૃત ગ્રંથ જેમાંથી આપણે સવારની કથામાં વડતાલનું પહેલું વચનામૃત સમજ્યા હતા, હવે બીજું સમજવા પ્રયાસ કરશું. જોકે પ્રેમ અને જ્ઞાન બે કથા જોઈન્ટ ચાલે છે. સવારમાં પ્રથમ પરચા પ્રકરણ આવે જે પ્રેમની ગાથા છે, અને બપોર પછી પણ ઘનશ્યામ લીલામૃત આવે જે પ્રેમની ગાથા છે. પ્રેમ અને જ્ઞાન બે ભેગું થઈ જાય તો કોઈ વાતની કસર જ ન રહે. એકલું પ્રેમ પણ ક્યારેક દુઃખમાં પલટાઈ શકે, એકલું જ્ઞાન પણ ક્યારેક શુષ્ક બની શકે, પરંતુ પ્રેમ અને જ્ઞાન બેનો જોટો થઈ જાય એટલે પરમાત્માને પામવા માટેના તમામ સાધનો તે પૂર્ણ થઈ જાય. અત્યારે આપણે જ્ઞાન સબર કથા સાંભળવાની છે. આમ તો પ્રેમની કથા ચાલતી હોય તો એમ જ લાગે હાલે રાખા થારવું જોઈએ, ઘડીકમાં સમય પૂરો થઈ જાય એમ લાગે છે. પણ સમયની મર્યાદા છે, સવારના 4:30 મંડીએ તો એ ટાઈમ ઓછો પડે છે. કહો બાકી ઘનશ્યામ લીલામૃત પરચા પ્રકરણ એ ગ્રંથ પ્રેમમાં માણસ ડૂબી જાય એટલે એમાંથી બહાર નીકળવાની ઈચ્છા પણ ન થાય. આ તો થોડો ગહન ગ્રંથ છે, જ્ઞાન થોડું ગહન છે, પ્રેમ બહુ સરળ છે. અને એમાં શાશ્વત પ્રેમનો જ્યારે લગાવ લાગે ત્યારે એનો આનંદ તો આહલાદક અલગ જ હોય ને. પણ એ પ્રેમ સદૈવ કેમ ટકે? તો કે જ્ઞાને સહિત પ્રેમ નિર્માણ થાય તો સદૈવને માટે ટકી રહે, એટલા માટે જ્ઞાન બહુ મહત્વનું છે. એ જ્ઞાન ઉપર આપણે જઈ રહ્યા છીએ. બહુ અદભુત વાત મહારાજ અહીંયા જ્ઞાન નિરૂપણ વડતાલના બીજા વચનામૃતમાં કરવા માગે છે. તમે સ્વભાવ બધા યાદ રાખજો, યાદ રહી જા હે, ન યાદ રહે બધાને ઉભા કરવા શાસ્ત્ર. એક દાદાને કીધું ઉભા કરશું નહીં આવડે, તો કે ઉભા વધો લાખા હું કે. પણ સ્વામી હવે એ ટાઈમ વયો ગયો કે મને યાદ રહી એમ. મેં કીધું તો પછી કથામાં કેમ બેસો? એ કે કથામાં યાદ નથી રહેતું પણ આનંદ આવે છે. કીધું તોય વાંધો ને, હાલો ને, આનંદ તો આવે છે. એ દાદાની વાત નથી, આ બધા દાદાની વાત પણ એમ જ છે. પરંતુ પ્રયાસ કરો, પ્રયાસ કરજો. પ્રયાસ કરતા કરતા થોડું કે યાદ રહી જાય ને, તો ખાલી પ્રયાસ કરશો ને તોય પણ વિસ્મરણ પામેલું મન અથવા યા તો અનુલોમ બનેલું મન પ્રતિલોમ થશે. કારણ કે એને યાદ રાખવા માટે પ્રયાસ કરવો પડશે, જ્ઞાન તત્વને કસવા પડશે, એટલે ઓટોમેટિક પાછું તો વળશે, યાદ નો રીત કાંઈ નહીં. પણ ફેલાયેલું મન પ્રતિલોમ તો થાય, એટલે યાદ રાખવો પ્રયાસ કરજો. સંવત 1882 કારતક સુધી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા પર બિરાજમાન હતા. ને પીળા તાસ્તાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકશી છેડાની કસુંબલ પાગ બાંધી હતી તથા જરકશી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાગની ઉપર ચંપાના પુષ્પના હાર બિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈક પ્રશ્ન ઉત્તર કરો. મહારાજે સભાની અંદર કીધું, બધા એમને બેઠા છો, જરાક પ્રશ્ન ઉત્તર કરો. અને પ્રશ્ન ઉત્તરમાં માણસ વધારે સજાગ થાય, કારણ કે પોતા ઉપર આવે. અને ઓલું તો જનરલ હાલતું હોય તો સાંભળવું હોય તો સાંભળે, ન સાંભળવું તો કઈ નહીં. અને મહારાજે પ્રશ્નોત્તર કરાવે એટલે જ્ઞાન બહુ ઊંડાણમાં ગયું. તમે વચનામૃતનું જ્ઞાન જયારે જોવો ત્યારે એટલું બધું એનું ઊંડાણ જોવા મળે કે મનમાં એમ થાય કે આ આનેથી ઊંડું કઈ હશે જ નહીં એમ. પણ એનું કારણ પ્રશ્નોત્તર. નતર તો અનેકવિધ ગ્રંથો છે, પણ આ ઊંડાણ કોઈ જગ્યાએ જોવા નથી મળતું. એનું કારણ હોય તો પ્રશ્નોત્તર. આજે બપોરે પ્રશ્નોત્તર તમે કર્યા હતા કે નથી કર્યા? કર્યા હતા તો બરાબર. અમે આવું આવું થયા તે એક થોડુંક નાનું વિઘ્ન આવી ગયું, એટલે વિઘ્ન બીજું કાંઈ નહીં. હો ભક્તો એવા આવી ગયા ને એને પાછું નીકળવું હતું. અને બિચારા શેખ અમેરિકાથી આવ્યા હતા ને એને ઉતાવળ બહુ હતી. હવે હાવ નીકળી જાય ત્યાં આપણે ગયા ત્યારે અઠવાડિયું સુધી સાચ્યું, અને આપણે પછી એને તરત નીકળી જાય મનમાં ન થાય કે માળા તો હાવ સ્વાર્થી લાગે છે. ને આપણે એને આઠ દાડ સાચવી, અહીંયા આપણે યાર અડધો કલાક નથી બેહતા, એટલે પછી બેહવું પડ્યું. અને જોકે હતા ખપવાળા, પરંતુ એને આ બધું બહુ અનુસંધાન નહોતું એટલે એ ટાઈપ ગોઠવી નહોતા આવ્યા. અને કાર્યક્રમ એનો બધો આગળ ગોઠવાઈ ગયેલો હતો ને ગાડી બધી ભાડે હતી ને એટલે આગળ જવું પડે એમ હતું. પણ વચન આપીને ગયા કે એમ ફરીને પાછા બે ત્રણ દાડા તો આવશું એમ. એટલે સારું તો અત્યારે નીકળો પણ પાછા આવજો એમ. નહીં તો પ્રશ્નોત્તરીમાં બહુ મજા આવે એમ. બપોરે પાછી વચનામૃતની કથા હોય એટલે વચનામૃતની કથામાં તો ઘણો આનંદ આવે. એટલે આવું આવું તો ઘણું થતું હતું, પણ પછી એવું વિઘ્ન આવે એવું હતું એટલે પછી ન આવવાનું. પણ તમે બધા પ્રશ્નોત્તર કર્યા છે. આમાં મહારાજે સ્વયં કીધું પ્રશ્નોત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનદાસજી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય? બોલો હળ આકનાર વ્યક્તિઓ આજ મહારાજને પ્રશ્ન કરે ભગવાન કેવી રીતે રાજી થાય એમ. કાનદાસજી એટલે ભૂકા કઢાવ્યા તો નિરુકલ્પાનંદ સ્વામી પરસો વળ દીધો હતો. આ કાનદાસજી એ મૂળ શિષ્ય નિરુકલ્પાનંદ સ્વામીના, કોઈ રીતે કંઠી બાંધતા નહોતા. નિરુકલ્પાનંદ સ્વામી કે બાંધને ભલામણ તો પણ તમારી જેવા તો ઘણા હાલ્યા આવે છે કે, અને જ્યાં ત્યાં માથું ધૂણાવું ઝુકાવું એ મારા મારામાં આવતું નથી એમ. ત્યારે નિરુકલ્પાનંદ સ્વામી કીધું કે સાચું કહું છું સ્વામિનારાયણ ભગવાન છે, કંઠી તું બાંધ મોક્ષ થાય. તો સાચું છે એની પ્રતીતિ કેમ મને આવે? તો ખોટું કહેતો ને તો આખું બ્રહ્માંડ ભાંગે નહીં, પાપ મારે માથે, તું કંઠી બાંધી કે. અને પછી બાંધી, અને પછી કંઠી બાંધીને એ તો હરિભગત હારો થઈ ગયો, પણ આ બાજુ કાંઈક નિરુકલ્પાનંદ સ્વામીની મહારાજની સાથે કમાન છટકી અને પછી તે ભાગ્યા. અને નક્કી કર્યું જેટલાને મેં કંઠી બંધાય બધાને તોડ્યા નાખો એમ. અને તોડાવવા માટે ઠેર ઠેર ઘૂમતા હતા અને ફરતા હતા. એમાં કાનદાસજીને પગ્યા. કાનદાસજીએ જોયા એટલે એને તો દોટ મૂકી, ઓહો મારા ગુરુ આવ્યા, મારા ગુરુ આવ્યા. દંડવડ કરવા ગયા ને તો કે દંડવડ પછી કરજે, એક ખાનગી વાત કહેવાય. તો શું ખાનગી વાત છે? તો તું ભૂલો પડ્યો ને હું ભૂલો પડ્યો કે સ્વામિનારાયણ કે ભગવાન નથી. અને કાનદાસે તો દંડવડ કરવાનું પડતું મૂક્યું અને ખરીપ્યો ગોત્યો. પાસે આવીને કે વાતો થતો યજ્ઞ એકીસનો તો તોલો તોડી નાખે કે, શરમ નથી આવતી? જે દાડે તારે નિશ્ચય કરાવો તો તે દાડે એમ કહેતો હતો કે સ્વામિનારાયણ એ ભગવાન છે, ન હોય તો આખું બ્રહ્માંડ ભાંગેનું પાપ મારે માથે. આ તને કાંઈક તકલીફ પડી એટલે કંઠી તોડવા આવ્યો, પણ સાંભળ વચ્ચે, સાંભળો એમને સાંભળ, વચ્ચે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે મહાબ્રહ્મનિષ્ઠ સંતોનો જોગમાં હું આવી ગયો છું. સ્વામિનારાયણ ભગવાન છે આટલું જ નહીં, પણ મારા હૃદય હા પાડ દીધી છે, સ્વામિનારાયણ એ તો સર્વોપરી ભગવાન છે. એટલે હવે તારી વાતની મને હા પડશે નહીં. અને પછી નિરુકલ્પાનંદ ત્યાંથી વ્યથા થયા અને વ્યથી મૂકી. એવા કાનદાસજીએ પ્રશ્ન આજ અદભુત પ્રશ્ન ઉઠાવ્યો, મહારાજ કૃપા કરીને એ બતાવો આપ રાજી કેમ થાવ? શિવજી મહારાજ બોલ્યા છે, જો ભગવાન નો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો જે દ્રોહ તે શું, તો જે આ સર્વ જગતના કરતા કરતા ભગવાન છે તેને કરતા કરતા ન સમજીએ, ને વિશ્વના કરતા કરતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કરતા કરતા છે, તેનો ત્યાગ કરીને કેવળ કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જગતના કરતા કરતા કહે છે, માટે ભગવાન અતિદ્રોહી છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો તે જે તમારી ગામમાં પટલાય ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય, અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય, અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે અમારો રાજા છે તે નાકકાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય, તેમ ભગવાન છે તે કરચણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, અનલેશ માત્ર પણ કોઈ અંગે વિકલ નથી અને સદા મૂર્તિમાન છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા અને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતા કરતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કરવાના બે અદ્ભુત ઉપાય બતાવ્યા. પહેલો ઉપાય કયો બતાવ્યો? ભગવાનને કરતા હરતા સમજવા. કરતા સમજવા થોડાક સરળ છે, પણ હરતા સમજવા એ કઠણ છે. કરતા હરતા બે ભગવાનને સમજે, અને ભગવાન સિવાય કોઈને કરતા હરતા સમજે, કાળ માયા કર્મ કોઈ નહીં ને, મારી મારી જીવીના રે, કોઈથી તરુણું ન તોડાય એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી. મહારાજ વારે વારે એ વાત કીધી છે કે તમે જોજો બીજાને કરતા માનતા ને હું જ કરનારો છું બધું. પ્રથમના 27માં પણ મારે એવું જ કીધું, ભજન તો હોવ કરે પણ સમજણીમાં ફેર છે. કોકનું જરાક ઐશ્વર્ય પ્રતાપ બાળે એટલે બખ દઈને પાછું ન્યા ઝૂકી જાય છે, પણ મહારાજ કે ખબર નથી પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ દેખાણા અત્યારે દેખાય છે ભવિષ્યમાં દેખાશે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન એ વતે છે, વાતને સમજતો નથી. મહારાજ અમદાવાદના 7માં વચનામૃતમાં કહે, મહારાજ સિવાય બીજો કોઈ પુરુષોત્તમ છે જ નહીં. બોલો મહારાજ, કે મેં વિચારીને જોયું તે મારા જમણા પગના અંગૂઠે કરીને પૃથ્વીને જયારે ડગાવવા મળ્યો ને ત્યારે અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડગમગવા માંડી. મહારાજ અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડગમગવા માંડી મહારાજ. અને વિચારીને જોયું તો મારા સિવાય બીજો પુરુષોત્તમ દેખ્યામાં પણ આવ્યો. અને મહારાજ કે સર્વે અમારું કર્યું જ થાય છે, અમારા સિવાય બીજો કોઈ કરનારો નથી. આમ ન સમજે અને બીજાને કરતા સમજે, કાળને સમજે. કાળને સમજે એટલે એ તો સમય સમય પ્રમાણે એમ થતું જોવે, એમાં ભગવાન હું, એમ ભગવાન શું કરે, એ તો સમય થાય એટલે ફેરફાર થાય. એ કાળને કરતા સમજે કહેવાય. કાળ અને માયા, માયાને કરતા સમજે એટલે આ બધું માયા જ કરે છે, આ બધું માયે કર્યું એમ. મહારાજ કે તોય ફેર છે, માયાની અંદર શક્તિ દેનારા તો અમે છીએ ને, જન્મ કર્મશ્ચ દીવાના. મહારાજ બહુ સ્પષ્ટ વાત બતાવી. મહારાજ કે માયા જેવી રૂપમાં દેખાય છે એની જે કાંઈ શક્તિ જણાય, પણ આખીર એ શક્તિ દેનારા તો અમે છીએ. તમોમય હરે શક્તિ કાર્ય કારણ રૂપિણી. મહારાજ કે અમારી અલૌકિક મહાન શક્તિ છે. અને ભક્તો હકીકતમાં છે ને, માયા એ ભગવાનની શક્તિ છે અને માયા દુશ્મન નથી. માયા ભગતની દુશ્મન નથી, પણ ભગતની મિત્ર છે ને ભગવાનની તો દાસી છે. એ તો બિચારે એની ફરજ બજાવે છે, માયા તો એની ફરજ બજાવે છે. દાખલા તરીકે પોલીસ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ આખો હોય, હવે એનું કામ શું છે? બધાનું સંરક્ષણ કરવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી. હવે એમાં કોઈ કંઈક ચોરી કરવા જાય અને પછી પકડીને બે એને લઠ્ઠા ઝીકે અને હોપડાવીને પાછો હાથકડી નાખીને જેલમાં પૂરી દે, એમાં કઈ પોલીસનો વાંક છે? એમાં પોલીસે કઈ ખોટું કર્યું? કોનો વાંક છે? ચોરી કરનારનો વાંક છે, એમાં પોલીસનો જરાય ગુનો નથી. એમ જીવાત્મા પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન જયારે કરે છે ત્યારે માયાને દુઃખ દે છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે ને તો માયા ને સુખરૂપ બને છે. જેમ પોલીસ આખો ડિપાર્ટમેન્ટ બધાનું સંરક્ષણ કરે છે, બીજાને ઉલટાની વ્યવસ્થા પૂરી પાડે છે, પરંતુ એનો જે કાયદોની વ્યવસ્થા એનો ભંગ કરે એને દંડ દે છે, એ માયા પણ ભગવાને બાંધેલ કાયદો અને વ્યવસ્થાનો જે ભંગ કરે એને દંડ દે છે, બીજા બધાને તો મદદ કરે છે. અને આપણે જો ને અહીંયા બોલાય છે ને તેમને સાંભળો, એમાં મદદ માયાની ખરી હો, કારણ કે કાન કોણે આપ્યા? માયાએ. કાન કોના બનેલા છે? માયાના. પછી તમે અહીંયા બેઠા બેઠા બધું જોઈ શકો છો, એ કોને ગોઠવી દીધું? માયાએ. આ બધું માયાના માધ્યમથી થાય છે. આપણે વાત એ જોવાની, આવું બધું જયારે જોઈએ ત્યારે પાછું મનમાં એમ થાય આ તો માયા વચ્ચે જ બધું થાય છે. મારા કે જોજો પાછા ભૂલા પડતા નહીં. ભલે માયાના સર્જનથી કાન દ્વારા સમજાય છે, સંભળાય છે, માયાના સર્જનથી આંખથી દેખાય છે, આ બધું થતું હોવા છતાંય પણ કરતા માયા નથી. એને અમે કરાવીએ ત્યારે કાર્ય કરી શકે છે. અમારી શક્તિના માધ્યમથી માયા કાર્ય કરી શકે છે. આમ સમજે તો ભગવાનને રાજી કરી શકે, એમ ન સમજે અને માયાથી જ બધું થાય છે સમજે તો ભગવાનને કુરાજી કરે છે. મહારાજ કે કોઈ એમ કે કર્મથી જ બધું થાય તોય ખોટું. મહારાજ કે એકલો કર્મ કાંઈ કરી શકવા સમર્થ નથી. કર્મ એટલે ક્રિયા, કર્મ એટલે ક્રિયા. મહારાજ કે ખાલી ક્રિયાનું ફળ કાંઈ નથી, કોઈક તો ફળનો દેનારો હોવો જોઈએ ને, કોઈક તો ફળનો દેનારો કોઈક હોવો જોઈએ. એમ ખાલી કર્મ ક્યારે પણ ફળ ન આપે. દાખલા તરીકે તમે હીરા ઘસો, હીરા ઘસો, હીરાને ઘસી અને તમે કદાચ ડાબલીમ પૂરી દો, એ ઘસીને ડાબલીમ પૂરી દો તો એમાં તમને કાંઈ મળે ખરું? એ હીરાની કિંમત ચૂકવનારો કોઈક બીજો હોવો જોઈએ. હીરો પોસાય તેવો હોય, પોસાય તેવો હીરો હોય, પરંતુ હીરામાંથી એક રૂપિયો સીધે સીધો મળે ને હીરાના હાથમાં લઈને એમ કહો એ તું તો બહુ શ્રેષ્ઠ છે, બહુ સારો છે, માટે આમાંથી 10,000 રૂપિયાનું બંડલ એમાંથી ઢગલો થાવ, ઠલવાવ તો ઠલવાય. હે, મારે ત્યાં રૂપિયાની જરૂર છે, આમાં 2,000 નીકળતો નીકળે ન નીકળે? હા, એ હીરાની કિંમત જરૂર છે. એ જ હીરાને કોઈ ખરીદે, કોઈ ખરીદે એના બદલામાં વળતર આપે તો વળતર આપનારો બીજો થયો ને. એમ જીવ પ્રાણી માત્ર કર્મ કરે છે, ક્રિયા કરે છે, પરંતુ ફળશ્રુતિને આપનારા તો ભગવાન છે. ભગવાન જ્યારે ફળ આપે ત્યારે એની ફળશ્રુતિ મળે છે. માટે મહારાજ કે જોજો કર્મને તમે સીધા કરતા સમજતા નહીં. કર્મ પ્રમાણે ફળ જરૂર મળે છે, પણ દેનારા કોઈ છે, જે દેનારા છે એ જ આપ પોતે છે. એમ મહારાજ કે સમજાય તો ભગવાન રાજી થાય છે. નત્ર એ તો આપણને તો ભગવાનની કૃપાથી ગળથૂથીમાં સત્સંગ સમજાણો એટલે વાંધો આવે અને નત્ર તો કર્મ ઉપર તો આખે આખા સંપ્રદાયો ચાલ્યા. તમે કલ્પના કરો, અને કર્મ કરી કરીને જ મુક્તિ પામવાની ઈચ્છે, પણ કર્મ કરી કરીને મુક્તિ પામવાની ઈચ્છે એ તો જીભ લાંબી કરીને આભને છાંટી અને એનો સ્વાદ લેવા ઈચ્છતો હોય એના જેવો મૂર્ખ માણસ છે. અરે કર્મના માધ્યમથી જ મુક્ત થવાની ઈચ્છનારી વ્યક્તિ તો કેટલો બધો મૂર્ખાઈ કરી રહ્યો છે. તો રેતીને કદાચ 100 ટ્રક રેતીને ભેળી કરીને દળીને એમાંથી તેલ કાઢવાની ઈચ્છા રાખે એવી મહારાજ કેમાં મૂર્ખાઈ રહેલી છે. કર્મના માધ્યમથી જ મુક્ત કક્ષાને પામવા માટે ઈચ્છતો એ વ્યક્તિ કેટલું બધું ગાંડ પણ કરી રહ્યો છે. તો મહારાજ કહે કે મોટો સમુદ્ર હોય એને ઓલોવીને એમાંથી ઈચ્છા રાખે કે માખણનો મોટો લોંદો મને પ્રાપ્ત થાય, મહારાજ કેવું એ ગાંડ પણ કરી રહ્યો છે. કદી પણ સીધા કર્મનું ફળ મળી શકે? કર્મ જીવાત્મા કરે, ફળ પરમાત્મા આપે. બાકી દાખલો કરી કરીને તૂટી જાય તોય શું. એતદર્થમ જુહુરાજ્ય મહાંત ચક્રવર્તી ઉગ્ર તપશ્ચ કુર્વંતી ત્યક્ત્વા ગેહ વિવેકિના. મહારાજ કે એમને એમ તો કદાચ ઘરબાર છોડી અને મોટા મોટા ચક્રવર્તી રાજ્યનો પણ ત્યાગ કરીને સાધનાઓ કરે અને રાફડા જામી જાય તો પણ મુક્ત કક્ષાને પામી શકાતું નથી. મુક્ત તો ત્યારે જ થવાય કે જ્યારે પરમાત્માને કરતા સમજી અને પછી ભગવાનને રાજી કરવા માટે કરાયેલું કર્મ એ ભાગવત ધર્મ બની જાય છે. અને ભાગવત ધર્મ અને ભક્તિ બે અલગ નથી. અંત્યના 21માં મહારાજ કે બે અલગ નથી, બે એક જ છે. અને એવો જે ભાગવત ધર્મ, એવો જે ભક્તિ એ જીવાત્માને પરમાત્માની સાથે હથેળો મેળવી આપે છે. એટલે મહારાજ કે જોજો રખે ને કર્મ ને કરતા માની બેસતા નહીં. મહારાજ કે સ્વભાવ ને કર્મ કરતા ન માનો. સ્વભાવ ને એટલે અહીંયા સ્વભાવ વાત અલગ છે, સ્વાભાવિક. અહીંયા જે વાત મહારાજ કરી રહ્યા છે એ સ્વાભાવિકપણાની કહે. ઘણા લોકોને જ કહેતા એ તો સ્વાભાવિક રીતે બધું બને રાખે, એ તો સ્વાભાવિક છે કે વૃક્ષ ઉગે ને પછી મોટું થાય ને પછી એમાં ફૂલ આવે ને પછી એમાં ફળ આવે, એ તો બધું સ્વાભાવિક છે. કેરી કાચી હોય ત્યારે ખાટી હોય ને પછી પાકે એટલે ગળી થાય, એ તો બધું સ્વાભાવિક બધું થઈ જ રાખે એમ. એ રોલિંગ છે તેમ હાલે રાખે એમ. મહારાજ કે ના જોજો ભૂલ થાય છે, એ કેરીની અંદર રસના ફૂડનારા અમે છીએ. એ કેરીની અંદર રસ અમે પૂર્યો છે, એ દાડમના દાણામાં લાલાશ અમે પૂરી છે, જોજો રખે ને ભૂલ ખાઈ જતા નહીં. મહારાજ કે એ બધું જ કરનારા અમે છીએ એમ માને જીવાત્મા કાર્ય કરે તો ભગવાન રાજી થાય, અને એમ મને આ બધું સ્વાભાવિક પ્રમાણે હાલે રાખે છે એમને. તો મહારાજ કે એના ઉપર ભગવાન નારાજ થાય છે. મહારાજ કેટલી સરસ વાત કરી. મહારાજ કે તમે ગામના પટેલ છો તે તમારી પટલાય ન હાલવા દે. તો મહારાજ કે તમારો દ્રોહી કેવા, એમ સમગ્ર વિશ્વના માલિક, એક વિશ્વ નહીં સમગ્ર વિશ્વના માલિક એક ભગવાન છે, એક ભગવાન છે. અને ભગવાનના કાયદાનો ભંગ કરીને પોતાનો કાયદો ચલાવે, ભગવાનની જે બાંધેલી મર્યાદા છે એ મર્યાદાને તોડી નાખી અને બીજી રીતે જો ચાલે છે તો મહારાજ કે એ અમારો દ્રોહી છે, એ મારો દ્રોહી છે. અને અમારો દ્રોહનો કરનારો અમને કોઈ દિવસ રાજી કરી શકતો નથી. એક વાત બતાવી, બીજી હું બતાવી, યાદ રહી. મહારાજ કે અમને નિરાકાર સમજે તો પણ અમારો દ્રોહી છે. ભગવાન કેવા છે? સદાય સાકાર. અને ભલા માણસો સાકાર ન હોય તો સુખે હું આવે કહો? અર્ધો સાકાર હોય તો સુખ નથી આવતું, સમજાય? કોઈક માણસ હામે બેઠો હોય પણ નાક જ ન હોય ઠામકું, તો હામે જો એનો સંકલ્પ થાય કહો? નાક ન હોય, એક હોય ને એક અડધી હોય, અડધો સાકાર હોય તો એની હામું જો ન જોવાનું મન થાય તો તમે વિચારો, પરમાત્મા સર્વથી પર તત્વ છે, તો અર્ધ સાકાર ભગવાન આ દુનિયામાં કોઈને સર્જવા માંગતા નહીં. ભૂલમાં સર્જાઈ ગયો હોય તો કોઈ ન ગમે, તો ભગવાન તો બધાને ગમવા જોઈએ ને, ત્યારે લગાવ લાગે ને, લગાવ લાગે ત્યારે મુક્તિ થાય ને. તો ભગવાન અર્ધ સાકાર જો ન ગમે તો ઠામકો નિરાકાર તો ગમે જ છે ને, જીવાત્મા એની સાથે કેમ કરીને મનને જોડી શકે? અને મન જોડાય, યાદ રાખજો, મન ભગવાનમાં જોડાય તે દાડે જ મુક્ત થાય. ભગવાનના જોડાણ વિના જીવાત્મા પોસાય એટલો દાખલો કરે તો પણ મુક્ત કક્ષા ન પામે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ એમ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને તમામ સાધનોની ફળશ્રુતિ એટલી જ છે, જીવાત્માની વૃત્તિ પરમાત્મામાં નિરોધ પામે, જીવાત્માની વૃત્તિ ભગવાનમાં જોડાય. આલોડ્ય સર્વશાસ્ત્રાણે વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વેદવ્યાસજી પણ આવું જ કહે છે, બોલો, બધાનું મત તો એક જ નીકળે. આલોડ્ય સર્વશાસ્ત્રાણે વિચાર્ય છે પુનઃ પુનઃ. મેં કેટલાય શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું, વાંચન કર્યું, એના પર મનન કર્યું, આ બધું જ કર્યા પછી એક વેદના ચાર ભાગ કરે, 18-18 પુરાણો રચ્યા, આ બધું જ કર્યા પછી એક વાત મને બહુ સ્પષ્ટ સમજાણે છે કે આ બધાની ફળશ્રુતિ કાંઈ જો હોય તો ધ્યેયો નારાયણો હોય, જીવાત્માની વૃત્તિ ભગવાનમાં જોડાય, એનું જોડાણ ભગવાનમાં થાય. અને ભગવાનમાં જોડાણ થાય તે દાડે કામ થાય. ભગવાનમાં જોડાણ જો ન થાય ને તો કાંઈ ન થાય, સાધન ગમે એટલા કરે. આજે ઉપર કેવા ગોળ 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 પંખા ફરે છે પણ હું કામ ફરે છે તમને ખબર છે? એનું જોડાણ પાવર હાઉસની સાથે છે. એ જોડાણને કટ કરી નાખે, લો એમને ઠૂઠા જેમ ઊભા રહી જાય, એ કાંટો ફરવા સમર્થ થાય. અંધારાની અંદર પ્રકાશ જરૂર આવ બધા ફોક્સ આપી શકે છે, પણ એનું જોડાણ જો કટ થઈ કરી નાખવામાં આવે, કટ થઈ જાય તો અંધારું ગમઘોળ. એની અંદર પ્રકાશ જણાતો હોવા છતાંય પણ, યાદ રાખજો, એની અંદર પ્રકાશ જણાતો હોવા છતાંય પણ પ્રકાશના મૂળભૂત કેન્દ્ર સ્થાને એ નથી, કોઈક બીજું છે, કોઈક બીજું છે. જે વડે આ જગત છે એને કોઈ ન જાણે, એને દુનિયા જલ્દી ઓળખી શકતી નથી. મહારાજ કે માટે જોજો કોઈ વસ્તુ સ્વાભાવિક બને છે એવું તમે કોઈ દી માનતા અને ભલા માણસો અહીંયા કાંઈ કાર્ય કરવું હોય તો કોક જોડાણ કરે ત્યારે મેળ પડે. માનો તમારે કપાસ કરો ને તો વાવો તો ઉગે, અને તમે ન આવ્યો તો કોકનો કપાસો પડી ગયો છે એટલે ઉગ્યો, એમને શક્ય બને. અને તો અનંત કરોડો બ્રહ્માની જે સૃષ્ટિ છે મહારાજ, કે એમને કેમ ચાલે? એ જે કોઈ ચલાવે છે, જે કોઈ ચલાવે છે એ જ પરમેશ્વર છે, એ પરમેશ્વર સદાય સાકાર છે. મહારાજ કે જો ભગવાન સાકાર ન હોય ને તો આ સાકાર સૃષ્ટિનું સર્જન થાય જ કેમનું? મહારાજ કે વેદ શ્રુતિ પણ એમ કે સહિક્ષત, આ સૃષ્ટિનું જયારે સર્જન કર્યું ને, સર્જન કર્યા પછી ભગવાન આ સૃષ્ટિને જોતા હવા, પાછું એને જોયું બરાબર હરખું ગોઠવાણું છે કેમ, તે જોવે ક્યાંથી? કહો, આંખ અત્યારે જોયું ને, આંખ હતી ત્યારે દેખાણું. મહારાજ કે આંખ ન હોય જોવે ક્યાંથી? તે આંખ હોય ખાલી બે બેટરી આમ લગાડેલી થોડી હોય, મુખારવિંદ હશે ને, તે મુખારવિંદ કાલ મોઢું થોડું છે, હાથ પગે હશે ને. એટલે ભગવાન સદાય એને માટે સાકાર છે. દ્વિભુજે દિવ્ય સદા સાકાર, મહારાજ કે અમે દ્વિભુજ વાળા સદાય એને માટે સાકાર સ્વરૂપ, એમ સમજે તો ભગવાન રાજ્ય થાય. એમ ન સમજે અને બીજી રીતે જો સમજે તો ભગવાન નારાજ થાય છે. આ વાત તો આમ સીધી સીધી સમજાવી છે, પણ આના કરતા એક સૂક્ષ્મ વાત બીજી બતાવું જે જલ્દી પકડાય એવી વાત નથી. ભગવાનને માનો કાળને, કર્મને, માયાને, સ્વભાવને કોઈને કરતા ન સમજીએ, કોઈને કરતા ન સમજીએ, પણ આ સ્વરૂપ સિવાય અન્યને કરતા સમજવા, એ પણ મહારાજ મધ્યના નવમાં કહ્યું કે અમારો દ્રોહ છે, એ પણ અમારો દ્રોહ છે. જ્યાં પણ જે કોઈ ઘટના ઘટે છે, જે કોઈ ઘટનાઓ ઘટે, એમ સૂર્ય અને ચંદ્ર જ્યારથી ઉદય થયા ત્યારથી આજ સુધીમાં, આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી આજ સુધીમાં જે કોઈ ઘટના ઘટે છે, અથવા તો આ સૃષ્ટિનું સર્જન થયા પહેલા પૂર્વે પણ જે કોઈ ઘટના ઘટે છે, એ મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ વતે જ ઘટનાઓ ઘટી છે, આમ સમજે તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. આમ ન સમજે અને અન્ય કોઈને કરતા સમજે કે અન્યના માધ્યમથી કાર્ય થયું છે એમ સમજે, તો પણ મહારાજ કે અમારો સંપૂર્ણ રાજીપો મેળવી શકે નહીં. આ વાત બહુ ગહન છે, અને સમજાય તો કામ થઈ જાય, અને સમજાય પછી ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં લગાવ લાગે, ને ભગવાનમાં લગાવ લાગે ને ત્યારે દુનિયાનો લગાવ છૂટે એવો છે. તમે જોજો જેટલા જેટલાને આ જગતનો લગાવ છૂટ્યો ને, એ તમામને લગાવ આમાં લાગ્યો ત્યારે ઓલામાંથી છૂટ્યો. એમ જગતમાં તો ઓતપ્રોત થઈ ગયેલા હતા, પરંતુ આમાં લગાવ લાગ્યો એટલે ઓલામાં છોડતા વાર લાગી નહીં. પછી પોસાય તે હોય, મૂંઝા સુર હોય તોય ભલે આમાં લગાવ લાગ્યો એટલે ઓલું છોડતા વાર લાગી નહીં. પછી એ જોબન વડતાલો હોય તોય ભલે આમાં જયારે લગાવ લાગ્યો ત્યારે પેલું છોડતા વાર લાગી, આમાં લગાવ લાગે ત્યારે પેલું છોડતા વાર લાગે નહીં. આમાં જ્યાં સુધી લગાવ ન લાગે ત્યાં સુધી કોઈક જોરાવરે મુકાવે ને તોય પણ મુકાવવું કઠિન છે, પણ આમાં જેમ જેમ લગાવ લાગતો જાય તેમ તેમ પેલું છૂટતું જાય છે. જો ને વ્યસન ઘણી ફેરી મૂકે કે આજથી તમાકુ નહીં ખાતા ને બીડી નહીં પીતા, જો કાંઈ શિબિરની વાત નથી, આમ જનરલ આમાં તો કોઈ હોય જ નહીં કઈ, અહીં તો ચા વાળો ટકે એમ નથી કહો, તો બીડી તમાકુ વાળો ટકે છે ને બિચારો, અને કદાચ કોકની હરે હરે જો આવી ગયા હોય તો હવાર થઈને હાંજ ન થાય, હાંજે આવી ગયા હોય તો હવાર ન થાય, એ તમારે હવારે વેતી પકડી જ લે. ઓહો મનમાં તેમ તો એટલે મોટા ઉત્સવમાં આવ્યા હતા ને જલસો હશે, પણ આવ્યા ત્યારે ખબર પડે એમ કે અહીં તો ભારે કાહટું છે, એમ કે વ્યાતો થઈ જાય. એનું કારણ શું? તો કે આમાં લગાવ નથી એટલે ઓલો લગાવ છૂટતો, આમાં જયારે લગાવ લાગે ત્યારે આપોઆપ ઓલો લગાવ છૂટી જાય. જેને જેને આમાં લગાવ લાગ્યો, જેને પણ એ ગમે એટલો જગતમાં ખૂટેલો માણસ હતો, પણ પરમાત્મામાં લગાવ લાગ્યો એટલે એમાંથી જરાય છૂટવામાં વાર લાગી. અને પછી પરોક્ષમાં હોય તોય ભલે, પ્રત્યક્ષમાં હોય તોય ભલે, તુલસીદાસજી હોય તોય ભલે, સંત સુરદાસ હોય તોય ભલે, જેને ભગવાનમાં લગાવ લાગે ને આપોઆપ જગતમાંથી છૂટી જાય. એટલે મહારાજ કે ભગવાનને સદાય સાકાર સમજે અને સદાયને માટે કરતા ભગવાન સમજાય, પછી જીવાત્માને પરમાત્માની અંદર પ્રીતિ જાગે છે. અને મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પણ તે કોઈને સમજવામાં આવ્યું નહીં. બોલો, ભગવાને તો ઘણા પ્રકારે વેદમાં પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે, પણ કોઈના, મારા શબ્દ કેવો મૂક્યો, કોઈના સમજામાં આવ્યું નહીં. તમને નથી લાગતો કે આપણે બધા ભાગશાળી છીએ? નતર ક્યાં ખેતી કરતા કરતા બળદના પૂછડા ઉમાડતા ઉમાડતા આ સાકાર ને આ સર્વોપરીની વાતો ગળા હેઠે ઉતરે? નથી લાગતો કે મોટા ભાગ્યશાળી છીએ? હે, નતર હાંભેલું ગળા હેઠે ઉતરી જાય, પરંતુ આ વાત ઉતરે એવી નથી. સર્વોપરીપણાની વાત ઉતરે એવી નથી, એ ગળા નીચે ઉતરી જાય છે ને આ પડી જાય છે, તે કેટલી મોટી ભગવાનની કૃપા હશે ને કેટલા દાખલા પછી આ બધી વસ્તુ નિર્માણ થઈ છે. નતર કેમ કરીને મનાય, મોટા મોટા વેદાંતિઓને જે વાત ન સમજાય, મોટા મોટા વેદાંતિઓને ન સમજાય, અરે જગતના ગુરુ સ્થાન ઉપર બિરાજમાન થઈ ચૂક્યો એવા મહાજબર વેદાંતિઓ હોય પણ એ ભગવાનને સાકાર સુધી ન સમજી શકે તો સર્વોપરી તો સમજે છે ના કહો? પણ આજ આપણને ભગવાન સદાય સાકાર સમજાઈ જાય, આટલું જ નહીં પણ સર્વોપરી સમજાઈ જાય. નતર મહારાજ કે ભગવાને જ કીધું તું, પણ વાત કોઈને સમજામાં આવી નહીં. ઘણી ફેરી કીધેલી વાત તરત સમજાય નહીં, અમુક સમય જાય ને પછી સમજાય. નહીતર નિષ્કોળાનંદ સ્વામીને કીધું તું રામાનંદ સ્વામીએ કે વર્ણિ લોજમાં આવ્યા છે ને, એ વર્ણિ દર્શન કરવા જાજુ, અહીં ધક્કો નહીં ખાતા, એ બધાથી મોટા છે, પણ તોય લાલજી સુથારને હા પડી નહીં, અને ભુજમાં છેક ધક્કો ખાધો. આ મોડી મોડી પડી, ક્યારે પડી, ક્યાં ગામમાં પડી, કાર્યાણીમાં હા પડી. ગોપાળાનંદ સ્વામી ને મહારાજ બે જયારે સંવાદ કરવા મીંડ્યા અને મહારાજ જયારે પોતાના અંતર્ગત અભિપ્રાયને ગોપાળાનંદ સ્વામીને આગળ ઠાલ્યો, ત્યારે નિષ્કોળાનંદ સ્વામીને મનમાં થયો, આ હા હા, આવડા મોટા ગુરુ રામાનંદ સ્વામી કહેતા જ પણ તે દાડે હા પડી. અને એટલે શાસ્ત્રોમાં ભક્તો પુરુષોત્તમ નારાયણનું નિરૂપણ શાસ્ત્ર માત્રમાં થોડે ઘણે અંશે કરેલું છે જ, પરંતુ એ કોઈને સમજાતું જલ્દી નથી. મહારાજ કે સ્વયં નારાયણે પોતે પ્રતિપાદન કર્યું છે વેદમાં, પરંતુ કોઈને સમજામાં આવ્યું નહીં. ત્યારે સાંખ શાસ્ત્ર કરીને 24 તત્વ કહ્યા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખના આચાર્ય જે કપિલ મુનિ, તેણે એમ વિચાર્યું જે સ્થૂળ સૂક્ષ્મને કારણ, તેની વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી, અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત, તેની વિશે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતા નથી. માટે સાંખ શાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વો ભેળા જ ગણ્યા અને 25મા પરમાત્માને કયા છે. આ 24 ને 25 ને તમને યાદ રહે, આમ તો હાવ હેલું, 24 પછી એક ઉમેરો એટલે 25 થઈ જાય. આ તાત્વિક વાત સમજવી થોડી ગહન છે. મહારાજ કે સાંખ્યના આચાર્ય કપિલ મુનિ, એને ભગવાન કેવા છે અથવા તો ભગવાન કોણ છે એ સમજવાનો જયારે પ્રયાસ કર્યો ત્યારે શું કીધું કે 24 તત્વ છે. 24 તત્વમાં 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત અને 4 અંતસ્કરણ. આ 24 તત્વ છે, એની સાથે જીવાત્મા એકમેક વર્તે છે, કારણ કે તત્વ વિના જીવ નથી રહી શકતો, જીવ વિના તત્વ પણ રહી શકતા નથી. નહીતર આપણે મહદઅંશે એવું જ માનીએ છીએ કે જીવ વિના દેહ નથી રહી શકતો, પણ એ વાત સમજજો, એટલી જ સમજવી જરૂરી છે કે જીવ પણ દેહ વિના નથી રહી શકતો. જેમ દેહ ન રહી શકે, ગમે તેવો સરસ દેહ હોય ને કાંઈ બિલકુલ સાજો હોય, પણ એટેક આવી જઈને ઉકલી જાય પછી એ દેહ એને રખાને તમે જો રાખો તો વિકૃતિ પામી જાય, અને 24 કલાક જો થાય ને તે હોજીને દડા જેવો થઈ જાય, પછી અંદરથી દુર્ગંધ નીકળવા મળે. હું કહું તો કે એમાંથી જીવ તત્વ જતું રહ્યું. એટલે દેહને જીવાત્માની અતિ આવશ્યકતા છે. જીવાત્મા જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી ક્ષમ કુશળ દેહ છે, શરીર છે, એમાં જ જીવાત્માને પણ દેહની જરૂર છે. દેહ વિના દેહી પણ કાંઈ કરવા સમર્થ નથી, ને ભગવાન પણ આ એક દેહમાંથી જીવાત્મા નીકળે એ જ ક્ષણે સ્થૂળ અથવા તો સૂક્ષ્મ એને તુરંત શરીર આપી દે છે. એટલે અહીંયા કપિલ મુનિ એ આશય પર વાત કરી રહ્યા છે કે બી એકમેક છે, માટે 24 તત્વો ભેળા જ જીવને લીધા છે. સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ દેહ પણ આના અવલંબન કરીને બધું કાર્ય કરી શકે છે, માટે ભેળા લીધા એમ ઈશ્વરને એવું છે કે, અને એનાથી જુદા 25મા એ ભગવાન છે. આટલું બતાવે ભગવાન છે એ જીવ અને ઈશ્વર થકી જુદા છે. પણ કેવા છે એ ક્યાં ગોતવા જાવું કહો? એ વાતને સમજાવી ગયા અને ભગવાન જાડા છે, પાતળા છે, કાળા છે, ધોળા છે, સાકાર છે, નિરાકાર છે, કાંઈ પણ વ્યક્તિ કરી શક્યા નહીં. એટલે ભગવાન તો કેટલું બધું ગહન છે. મહારાજ કે સાંખ્ય શાસ્ત્રી કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું, એમ કોઈ સ્પષ્ટીકરણ. ભગવાનનું પ્રતિપાદન જરૂર કર્યું, ભગવાન તત્વ છે, એ ભગવાન તત્વ જીવ ઈશ્વર કરતા જુદું પણ છે એવું પણ નિરૂપણ કર્યું, પરંતુ એ તત્વ છે કેવું, એનું અવલોકન કેવું છે, અથવા તો એને કોઈ કઈ કેવું જોયું, એનું કોઈ નિરૂપણ સાંખ્ય શાસ્ત્ર કરી શક્યું નહીં. પછી મહારાજ બીજી વાત કરે છે, અને યોગ શાસ્ત્રમાં શાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ, તેણે 24 તત્વ કહીને 25મા જીવને કહ્યો છે, તેમજ 25મા ઈશ્વરને કહ્યા છે, ને પરમાત્માને 26મા કહ્યા છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો ખરું, પણ સાક્ષાત ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું, અને અનુમાન પ્રમાણે તો થયું જે સાંખ્યને મતે 24 તત્વોથી પર છે તે વસ્તુ સત્ય છે, અને યોગને મતે 24 તત્વોથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બે શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે, સાકાર છે કે નિરાકાર છે એવું કોઈ જ્ઞાન ન થયું. મહારાજ કે સાંખ્ય શાસ્ત્રમાં જેમ સ્પષ્ટીકરણ ન થયું એમ યોગમાં પણ એ જ ઉપાયથી થઈ, એમાં કોઈ સ્પષ્ટીકરણ કર્યું નહીં. એણે થોડુંક જુદું નિરૂપણ કર્યું. યોગશાસ્ત્રે શું કીધું? 24 તત્વ એના કરતા જીવાત્મા કંઈક અલગ છે, 25મા છે. જીવાત્મા 24 તત્વ કરતા જુદા છે, અને ઈશ્વર પણ 24 તત્વ કરતા, ઈશ્વર એટલે દેવતા, એ પણ જુદા છે, અને એનાથી જુદા પરમાત્મા છે એટલે 26મા ભગવાન છે. એટલું કહીને એ વિરામ પામી ગયા. એણે પછી સ્પષ્ટીકરણ કર્યું નહીં કે 26મા ભગવાન તો છે, પણ એ છે કેવા? ઈશ્વર છે એવું પ્રતિપાદન કરી નાખ્યું, એ તત્વને સ્વીકાર્ય કર્યું, ભગવાન જેવું કંઈક તત્વ જેને આધાર બધું ચાલી રહ્યું છે, પણ એ સ્વરૂપ છે કેવું એનું નિરૂપણ નહોતો સાંખ્ય શાસ્ત્ર કરી શક્યું, નહોતો યોગ શાસ્ત્ર કરી શક્યું. ભક્તો, આ કેટલું બધું ગહન જ્ઞાન હતું. હવે આ બધી વસ્તુ સામાન્ય માણસને કોઈ હિસાબે સમજાય એમ નહોતી, એટલે મહારાજે વાતો કરીને, મહારાજે વેદને પીરશે પણ વાતો કરીને પીરશે, બોલો, વાતો કરી અને સામાન્ય વાતોની માફક જ્ઞાન ગોષ્ઠી કરીને, કે જેથી કરીને પ્રેશર ન થાય કે બીહ ન પડે ને વાત સમજાઈ જાય. આમ તો કઈ મોટા મોટા એનું પ્રમાણ આપ્યું છે, ઓલો જો ને જૂનાગઢના નવાબના હાથમાં આ ગ્રંથ આવ્યો ને એને વાંચ્યો ત્યારે એ નવાબના મોઢા મુસલમાનના મોઢામાં જ શબ્દ નીકળ્યા હતા, ક્યા ઇસ કિતાબ મેં લિખા હૈ, કિતના જિરાફ લિખા હૈ, ઇસ કિતાબ મેં બોલને વાલા તો ખુદા હૈ હૈ મગર લિખને વાલે ભી ખુદા હૈ. આ ગ્રંથની અંદર બોલનારા તો ભગવાન છે પણ લખનારા ભગવાન છે. નતર આ ગ્રંથ બોલી નો હગાય, લખી ન હગાય. તમે વિચારો, હજી 200 વર્ષના વાણા વાઈ ગયા તો હજી આપણને પણ સમ્યક ઘડી બેહતી નથી, હજી સમજાય છે, સંપૂર્ણ સમજાય છે. હજી ડચકા લેતા લેતા હાલ્યા છે, 200 વર્ષને અંતે ડચકા લેતા લેતા હાલ્યા છે. કહો, અરે મોટો મોટો એન્જિનિયર હોય, મોટો વિદ્વાન હોય, મોટો ડોક્ટર હોય, અને આપણે કઈ ભગત નિયમ લો ને વચનામૃત વાંચો ને તો કહો સ્વામી ક્યારેક ક્યારેક વાંચું છું પણ કાંઈ સમજાતું નથી. બોલો, પેટમાં રહેલી ગાંઠને સમજી શકે છે, ઓપરેશન કરીને બહાર કાઢી શકે છે, પરંતુ આ વચનામૃત નથી સમજી શકતા. બોલો, એ તો આપણે રોજનો અભ્યાસ થયો ને એટલે આપણને થોડું સરળ લાગે છે, ને તો વચનામૃત એટલે મહાગહન છે, કારણ કે તાત્વિક ઊંડાણવાળી વાત જ છે. એટલે મહારાજ કહે કે ભગવાનને સમજવા પ્રયાસ કર્યો પણ નહોતો યોગ સમજી શક્યું, નહોતો સાંખ્ય શાસ્ત્ર આ ભગવાન સ્વરૂપને સમજી શક્યું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું, તેને વિશે એમ પ્રતિપાદન કર્યું જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષર ધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિ રહ્યા છે, અને તે જ ભગવાન જે તે શ્વેતદીપ પાસે જે અનંત નિરન્મુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજી સહિત છે ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, ત્યારે વિશ્વસેનાદિક જે પાર્ષદ તેમણે સેવા છે અને એ જ ભગવાન પૂજવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે, પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર તેનું ધારણ કરે છે અને વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. અહીંયા પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાન વાસુદેવના માધ્યમથી શેખુદી દ્રષ્ટિ પડી ગઈ છે, નહીતર શેખુદી બહુ ઓછાની દ્રષ્ટિ પડે છે. કેટલી અદભુતતા વાપરીને વાત કરી છે મહારાજ, કે અમે જ કહીએ છીએ એમ નહીં, બીજા શાસ્ત્રોએ પણ કીધું છે. મહારાજ કે બહુ સ્પષ્ટ પ્રતિપાદન થયેલું છે કે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે જ પોતે અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન છે. અક્ષરધામને વિશે, મહારાજનું અક્ષરધામ વિશે નામ શું તું ખબર? કૃષ્ણ. ત્યાં પણ મારું નામ એ કૃષ્ણ છે. બહુ બહુ નામ છે, કૃષ્ણ છે, વિષ્ણુ છે, નારાયણ છે, પણ એમાંનું એક કૃષ્ણ નામ પણ મહારાજનું અક્ષરધામમાં પણ છે. ન તો કૃષ્ણ શબ્દ આવે એટલે તરત મતિ ભમે પાસે આપણે. મહારાજ કે જોજો, ભમમાં નહીં દેતા. મહારાજ અહીંયા જ બતાવે છે કે અક્ષરધામ ની અંદર જે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એનું નામ પણ કૃષ્ણ છે. એવા જે સર્વથી પર શ્રી કૃષ્ણ નારાયણ છે એ જ પોતે શ્રીદીપ ની અંદર 5 વાર દર્શન આપવા માટે જાય છે. આ જ વાત સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી પણ લખી છે કે રોજ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ શ્રીદીપ ની અંદર 5 વાર દર્શન દેવા માટે જાય છે અને ક્યારેક ક્યારેક બદ્રિકાશ ની અંદર પણ દર્શન આપે છે. આપણે તો બધું હરખું જ થઈ ગયું છે લો, અને જરાય અવતાર અવતારીનો તો ભેદ કહેવાતો નથી ને. કહેવા બેહે ને ક્યાંય કોક એટલે તરત કે જોવાને કર્યું ખંડન શરૂ. અરે ભલામણા ખંડન નથી, આ જ મંડન છે. આના સિવાય જે બોલવું એ બધું ખંડન છે. મહારાજ પોતે જ કહે છે, આપણે નથી કહેતા. મહારાજ પોતે ભેદ બતાવે છે. મહારાજ કે સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે પોતાના અક્ષરધામમાં સ્વરાર્થ થકા બિરાજમાન છે એ જ ભગવાન શ્રીદીપમાં દર્શન આપવા માટે જાય છે. અને મહારાજ કે આટલું જ નહીં, એ જ ભગવાન વૈકુંઠધામને વિશે પણ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે. આ શબ્દ પાછો ન સમજે એટલે વળી ગોટાળો. માને વૈકુંઠધામમાં જે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એની અંદર પણ આ જ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વસી રહી છે. આ જ પુરુષોત્તમ નારાયણ વતે વૈકુંઠ આદિક તેજાયમાન છે. વૈકુંઠ આદિકના મુખ તો મહા આનંદ કિલોલ કરી રહ્યા છે, પરંતુ એ શક્તિ માત્ર આની છે. અને મહારાજ કે સાથે સાથે આટલું જ નહીં, પરંતુ એ જે ભગવાન છે તે લક્ષ્મીજીની સાથે રહ્યા થકા અનેક સંતો અનેક ત્યાં મુક્તો છે અને સુખ આપી રહ્યા છે, તથા વિશ્વેક્ષણ સંહિતાદિક જે પાર્ષદ તેણે સેવા છે, અને એ જ ભગવાન પૂજવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે અને પામવા યોગ્ય છે. એ જ ભગવાન એટલે વળી પાછું મનમાં તે આ ચતુર્ભુજ છે ને, એ જ ભગવાન માનવ યોગ્ય પૂજવા યોગ્ય એમ નથી મહારાજ કહેતા. એ જ ભગવાન કે જેણે અહીંયા સામર્થ્ય મોકલી છે, મૂકી છે વૈકુંઠમાં, જેમણે સામર્થ્ય મૂકી છે, જેને કારણે ત્યારેલા તમામ મુક્તો મોજમાં આવી ગયા છે. તો સામર્થ્યના મૂકનારા જે પરબ્રહ્મ છે એ જ ભગવાન પૂજવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે. અને આપણે કોને ભજીએ છીએ કહો, આપણે કોને ભજીએ છીએ? એને. અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ. અક્ષરથી પર જે પુરુષોત્તમ નારાયણ હતા એ જ મનુષ્ય તન ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને આપણે એને ભજીએ છીએ. અને તે જ ભગવાન રામકૃષ્ણ આદિક અવતારનું ધારણ કરે. જો જો ફરીવાર કૃષ્ણ શબ્દ આવ્યો, થયા બે અલગ અલગ. મહારાજ કે અક્ષરધામમાં જે અધિપતિ બિરાજમાન છે, જે શ્રી કૃષ્ણ નારાયણ બિરાજમાન છે, એ જ ભગવાન આ ભૂમંડળ ઉપર રામકૃષ્ણ આદિક અવતારનું ધારણ કરે છે. અહીંયા અવતારનું ધારણ કરે છે આ શબ્દ જયારે આવે ને ત્યારે વળી પાછો એમ થાય ઈ જ પાછા પધાર્યા. પણ અહીંયા એમ જ સમજો કે એવા જે પુરુષોત્તમ નારાયણ છે એ ભૂમંડળ ઉપર જયારે જયારે જરૂર ઊભી થાય ત્યારે ક્યારેક મહાપુરુષના માધ્યમથી, ક્યારેક પ્રધાન પુરુષ, ક્યારેક વિરાટ, એની અંદર પોતાની સામર્થ્ય મૂકી અવતારનું ધારણ કરે છે. અને આ પૃથ્વી પર પછી તો એની ફૈબા જે નામ પાડી નીકળી થાય. આ પૃથ્વી પર ભગવાન જયારે પધારે છે ત્યારે કોઈ ઋષિ મહર્ષિઓ નામનું ધારણ કરાવે, અથવા કોઈ મહર્ષિઓ નામ ધારણ કરાવે, અથવા તો પોતાના સ્વજનો નામ પાડે. પણ મહારાજ એ નામ તો આ સૃષ્ટિ સર્જાણા પછીનું છે, પણ અમારું તો અનાદિનું નામ જ કૃષ્ણ છે. એવા જે ભગવાન છે એ આ પૃથ્વી પર જયારે પધારે ત્યારે વિધવિધ નામ પડે છે. અને વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ ચતુર્યુહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન થયું. વાસુદેવ શંકર કૃષ્ણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન વગેરે વગેરે સ્વરૂપને પણ ધારણ કરનારા એ જ ભગવાન છે. કયા? તો કે અક્ષરધામના અધિપતિ. પછી તે જ પંચરાત્ર, હવે બીજી વાત કરે છે, જે વાસુદેવ નારાયણ પંચરાત્ર બનાવ્યું હતું, પછી તે જ પંચરાત્ર તેને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે જે કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નારાયણ પરા વેદા દેવા નારાયણ અંગજા, નારાયણ પરા લોકા નારાયણ પરા મખા, નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરા ગતિ, તથા વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખા, વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મ વાસુદેવ પરા ગતિ. મહારાજ કે નારદ પંચરાત્રની અંદર આવી રીતે સ્પષ્ટ વાત બતાવી છે કે જે કાંઈ બન્યું રહ્યું, જે કાંઈ ઘટના ઘટી રહી છે એ બધી એના વતે ઘટી રહી છે, અને જે કાંઈ મહત્વતા આપી રહી છે એને જ આપી રહી છે. નારાયણ પરા વેદાહા, વેદની જે મહાનતા છે એ પણ નારાયણને લઈને જ છે, અને વેદ આદિ જે પ્રતિપાદન કર્યું એ પણ નારાયણનું જ કરી રહ્યું છે, અને વેદ છે એ પણ નારાયણ પર જ છે, નારાયણ પર જ વેદ છે. માને વેદ પણ જીવાત્માને ભગવાન નારાયણનું જ ઓળખાણ કરાવવા માંગે છે. વેદની મહત્વતા જે આવી એ નારાયણને લઈને જ આવી છે, અને એક એક વસ્તુ જે પ્રતિપાદન થઈ છે એ બધી નારાયણને લઈને જ થઈ છે. નારાયણના અવલંબન કરી બધાની મહત્વતા વધી છે. યજ્ઞની મહત્વતા વધી કેમ? વધી તો કે એના માધ્યમથી જીવાત્મા ભગવાન સુધી, નારાયણ સુધી પહોંચી શકે છે, ભગવાન સુધી પહોંચી શકે છે. માટે યજ્ઞની મહત્વતા છે, યોગની મહત્વતા વધી, એનું કારણ પણ એ છે, યોગના માધ્યમથી જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે છે. અને સાથે સાથે યોગ મહાન એટલા માટે છે, યોગ ભગવાનનું મિલન કરાવી આપે છે. પછી તપ હોય તો તપની મહાનતા એટલા જ માટે છે, એનો મેળાપ ભગવાન સાથે થાય. મહારાજ કીધું ને, મહારાજ કે એ વિના તો કદાચ કોઈ તપ કરે કે વ્રત કરે, પણ જો એને બીજા કોઈ ફળની આશા ન હોય પણ ભગવાનને રાજી કરવાની આશા ન હોય તો એનું તપ વ્રત કે જે કાંઈ સુકૃત્ય છે બધું તમોગુણી બની જાય. એટલે એની જે કાંઈ મહત્વતા વધે છે એ ભગવાનને લઈને વધે છે. અને મહારાજ કે જ્ઞાનનું પણ એ જ ફળ છે, માને વેદનું એ જ ફળ છે. મહારાજ કે યજ્ઞનું એ જ ફળ છે, યોગનું એ જ ફળ છે, તપનું એ જ ફળ છે, જ્ઞાનનું એ જ ફળ છે. શું ફળ છે? તો કે એના માધ્યમથી જીવાત્માને પરમાત્માની ઓળખાણ થાય, અને એ ઓળખાણ થાય ત્યારે જ બધાની ફળશ્રુતિ પૂર્ણ થઈ કહેવાય. એ જ્યાં સુધી મેળાપ ન થાય ત્યાં સુધી કદાચ વેદને ભણ્યો છે તો એનો વેદ એના માટે અધૂરો છે. એ કદાચ ભગવાનનું મિલન ન કરાવી શકે અથવા તો ભગવાનનું મિલન ન થાય ત્યાં સુધી કદાચ યજ્ઞ કર્યો તો એનો યજ્ઞ અધૂરો છે. એ જે સાધનો કરે, યોગ કરે એથી ભગવાન રાજી ન થાય તો એનો કરેલો યોગ પણ અધૂરો છે. રઘુજી મહારાજ વાતોમાં લખ્યું ને કે આપણે રસોઈ બનાવીએ ને પછી ભગવાનને ધરાવીએ, અને એ રસોઈ જો ભગવાન સ્વીકારે તો આપણી અરજી પહોંચી કહેવાય, ન સ્વીકારે તો ન પહોંચી કહેવાય. એમ બધા સાધનો કર્યા પછી એના માધ્યમથી ભગવાન જો રાજી થાય તો જ એને કરેલું કાર્ય સંપૂર્ણ સફળ કહેવાય. મહારાજ કે જ્ઞાની તો જ કહી શકાય કે જે જ્ઞાનના માધ્યમથી જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે. અને જે નારાયણ શબ્દ છે એ શબ્દને બીજા રૂપમાં વાસુદેવ તરીકે પ્રતિપાદિત કર્યો, એટલે ભગવાનને નારાયણ શબ્દથી પણ સંબોધી શકાય છે, વાસુદેવ શબ્દથી પણ સંબોધી શકાય છે. કોઈ જગ્યાએ ભગવાનને નારાયણ શબ્દથી સંબોધ્યા હોય તો કોઈ જગ્યાએ ભગવાનને વાસુદેવ શબ્દથી સંબોધ્યા હોય, પણ એથી કરીને પણ મતિ ભમવા દેવી નહીં. એ જે કોઈ શબ્દથી સંબોધ્યા છે એ સંબોધન આખીર તો સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એનો અવલંબન કરીને થયેલું સંબોધન હોવાથી એ નારાયણનું સંબોધન છે. મહારાજ કે એવી રીતે સમજવું. એમ મહારાજ કહે કે નારાયણ પંચરાત્રમાં આવી રીતે અદ્ભુત વાત બતાવી છે. એવી રીતે ચાર શાસ્ત્ર કરીને શ્રીકૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જે પ્રતિપાદન કર્યું છે, અને ચાર શાસ્ત્ર કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. ચાર શાસ્ત્ર કરીને મહારાજ કે ભગવાનના સ્વરૂપને સમજી પૂરો જ્ઞાની કહેવાય. ક્યાં ચાર શાસ્ત્ર? પેલો સાંખ, પછી યોગ, પછી પંચરાત્ર, અને ચોથું વેદાંત. ચાર શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને જ્યારે સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય છે. જોકે ભક્તો, આ બધી વાસ્તુ બહુ ગહન હતી, પરંતુ આપણે હવે કે વેદાંતને ખોલવાની જરૂર મારા રહેવા દીધી નથી. યોગ કે સાંખ્યના શાસ્ત્રને ખોલવાની મારા જરૂર રહેવા દીધી નહીં. તમે કોઈ પંચરાત્ર વાંચ્યું છે? તો મહારાજ કહે કે એ નહીં વાંચ્યું હોય તો તમે અધૂરા જ્ઞાની છો, ને અધૂરા જ્ઞાની છો ત્યાં સુધી તો મુક્તિમાં કચાશે. લો, હમણાં એક ભગત મને કહેતા હતા ને, અમેરિકામાં હતા ને ત્યારે, મને કહે સ્વામી, મને ઘણા સમયથી એવો સંકલ્પ થતો હતો કે વિદુર નીતિની કથા કરાવીશ, કે વિદુર નીતિની કથા તો કરવી જ જોઈએ, મહારાજે પોતે પ્રતિપાદન કર્યું છે એટલે વિદુર નીતિની કથા થવી જ જોઈએ. કે એટલે કે મારા મનમાં સંકલ્પ થતો હતો, એક સ્વામી હમણાં આવ્યા હતા, એને મેં કીધું પણ ખરું, સ્વામી તમે વિદુર નીતિની કથા કરી દો. ત્યારે સ્વામી કે ઓણ નહીં, હું પોર જયારે આવીશ ને ત્યારે કરી દઈશ, કારણ કે હમણાં મારે વિઝા પૂરી થઈ ગઈ છે એટલે મારે જવું પડે એમ છે. એટલે મારા મનમાં સંકલ્પ હતો આગલી સાલ હવે સ્વામી જયારે આવે ને ત્યારે સ્વામી પાસે વિદુર નીતિની કથા કરાવી છે, અને મહારાજને નહીં કરાવ્યો કોણ જાણે. અને એમાં આવડા બધા સંતોનો જોગ થઈ ગયો. એક રાજુભાઈ કરીને છે એની ઘેર રસોઈ કરવા ગયેલા, અને ત્યાં પછી એને ત્યાં એક કામ કરતા હતા, એને કેસેટ આપી, ની કેસેટ ન્યા પગ ગઈ, અને એ કેસેટ એને સાંભળી એટલે મનમાં એમ થઈ ગયું કે આ હા હા, ક્યાં મહારાજને, હજી હું તો ક્યાં સંકલ્પ કરું છું. એમાં પહેચાન સાંભળી પાછી, એને સેવા હોય તેને લખાવી છે. હજી જોકે એમ એમ જોયા નથી, ફોનમાં મળ્યા છે, જોકે બહુ મળવાનું નથી રાખતા, પાછો ફોન જો પકડી લે ને તો આપણા બધા કાર્યક્રમ વીખી નાખ પાછા. જે દી ફોન આવ્યો તે દી અડધો કલાક તો સમજી જ લેવાય ને આપણે, બહુ પ્રેમાળ ભગત છે. એણે અમને નથી જોયા, મેં એને નથી જોયા, પણ એક એક સ્વામી મારે વિદુર નીતિની કથાનો જે મારો સંકલ્પ હતો કે વિદુર નીતિની કથા કરાવી છે, એમાં આટલો ખર્ચો કરવો છે, એ બધું દાન હવે સરદાર માંગે. મારે હવે વિદુર નીતિને બધું આવી ગયું, બોલો. એટલે હકીકત કહું છું તમને કે મહારાજે આપણા ઉપર એટલી મોટી કૃપા દ્રષ્ટિ કરી છે કે આપણે માટે હવે બધી જ નીતિ આમાં આવી ગઈ, બધી નીતિ, તમામ શાસ્ત્ર માત્રનો સાર. કારણ કે બધું કર્યા પછી પણ આપણને એટલા મારા સ્પષ્ટ સમજ, યાદ રાખજો, એટલા માટે કહું છું બધાનો સાર આ છે. માનો કે ચારે શાસ્ત્રનું તમે પઠન પાઠન કરો, અભ્યાસ કરો, હાલો તમે યોગનો અભ્યાસ કરો, સાંખનો અભ્યાસ કરો, પંચરાત્રનો કરો, વેદાંતનો કરો, આ ચારેય શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ ચારેય શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી પણ વચનામૃતનો અભ્યાસ કરીને જે વાત તમને સમજાય, એ હજી પણ કહું છું ચારેય શાસ્ત્રના અભ્યાસથી પણ ન સમજાય. એટલા માટે કહું છું બધા શાસ્ત્રોનું ગલિતાર્થ આમાં આવી ગયા. એટલે મહારાજ બહુ અદભુત વાત બતાવી રહ્યા છે. મારે કે ચાર શાસ્ત્રને જયારે જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય, પણ આપણે તો એક વચનમૃત જાણીએ ને તે પૂરા જ્ઞાનમાં કાંઈ અધૂરા રહે એવું નથી, કારણ કે મહારાજ બધું આમાં નિરૂપણ કરી દીધું છે. એટલે હવે આપણે વિદુર નીતિ ભણાય તોય વાંધો નહીં, ન ભણાય તોય વાંધો નહીં, સાંખ યોગ પંચરાત્ર વાંચી તોય ભલે, ન વાંચી તોય ભલે, પણ એક વસ્તુ વાંચવી પડશે. શું વાંચવી પડશે? વચનામૃતને તો વાંચવું જ પડશે. દિવસમાં એક વાર તો વચનામૃતનો પાઠ થવો જ, એક વચનામૃત તો વાંચવું જ જોઈએ, એનું વ્યસન પડી જવું જોઈએ. કેટલા વ્યસન પડ્યું છે, રોજ દિવસમાં એક વાર વચનામૃત ઊંચે આંગળી કરતો. એટલે આ તો બધા વચનામૃત વાળા જ પગ ગયા. ભલામણ છો તમે આવ્યા, એક એકને લેતા નો આવ્યા, તમને પોર કીધું તું એક એકને લેતા આવજો, એને વચનામૃત વાંચતા કરી દઈએ તો બિચાર છે અક્ષરધામ સુધી પગી જાય, કઈ અધૂરા જ ન રે. હજી તમે તારા ફોન છે, જો તમારું માને એમ હોય ને ફોન થાય એમ હોય તો કરી દેવાનો, એને કે હજી તો બે દાડા ગયા, દસ દાડા બાકી છે, ભલામણા શિબિર ભરી જાઓ, એકે વાંચે પૂરું, બધા સાધનોને બદલે આ તો ગણપતિની પ્રદક્ષિણ જેવું થઈ જાય એમ છે. તો કાર્તિક સ્વામી આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાઈ ગયા, ગણપતિજી ખાલી શંકર પાર્વતીને ફરી લીધી અને તોય પૂરું થઈ ગયું. એમ વચનામૃતના માધ્યમથી ભગવાનને સમજવા, ભગવાનને ઓળખવા, ભગવાનને પામવા, એ શંકર પાર્વતીની પ્રદક્ષિણા ફેર્યા જેવું છે. અને બાકી તો દુનિયામાં વિધ વિધિ શાસ્ત્રો છે જેના માધ્યમથી ભગવાન સુધી પહોંચવું, એમાંય પણ કેટલીક મતિ ભમી જાય એમ છે. કોઈ શ્રુતિ કેમ કહે છે, કોઈ સ્મૃતિ કેમ કહે છે, વિધવિધ વાતો વિધવિધ જગ્યાએ લખેલી છે જેમાંથી મતિ ભમી જાય એમ છે. પરંતુ ભમેલી મતિને સ્થિર કરી શકે એવું તો અદ્ભુત વચનામૃત શાસ્ત્ર છે. માટે હજી ફોન કોઈને કરવા પડે એવું લાગે તો કરી દેજો, એને કે આવી જાઓ, કામ થઈ જાય. અને જેને જેને તમે જો વચનામૂર્ત બાજુ મન ગયું, વચનામૂર્તમાં મન ખૂત્યું, એની કોનું પછી પૂછવાનું જ નહીં કે એને ઉપાસનામાં આમ તેમ હશે કે સમજણમાં આમ તેમ હશે. રોજ વચનામૃત વાંચતો એ ભગત પાકો થઈ જાય, આજ નહીં તો કાલ થઈ જાય, પણ થઈ જ જાય. એક હરિભગત કહેતો હતો કે સ્વામી મને છે ને પેલા આમ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કોઈ નિષ્ઠા કે એવું કશું નહીં, પણ એકવાર મારા હાથમાં વચનામૃત આવી ગયું કે, અને વચનામૃત આવી ગયું ને વચનામૃત મેં વાંચવાની શરૂઆત કરે ને તો હૃદયમાં ટાઢું મીડું થવા એમ, ટાઢું થવા મળ્યું એટલે મારા મનમાં એમ થયું કે આ વચનામૃત વાંચવાથી મને ટાઢું થાય છે, માટે જરૂર આ વચનામૃત રહસ્યવાળો ગ્રંથ છે, આના લખનારા કે આના બોલનારા જરૂર કોઈ મહાન હશે. એમ કરતા કરતા વાંચતો ગયો, ભગવાન પણ એને આ પડી ગયો, અને પછી સંતોનો જોગમાં આવ્યો તો સર્વોપરી પણ એને આ પડી ગયો. વચનામૃતમાં રસ પડવો જોઈએ. વચનામૃતમાં રસ પડે તો માણસ ક્યાંથી ક્યાં સુધી પગે. સત્ય ઘટના કહું, આમ પહેલી વાર જયારે અમેરિકા ગયા ને ત્યારે એક જીજાજી એમ બધા કહીશ, મહેશભાઈ કરીને છે, એની ઘેરે એના ભાઈની ઘેરે મહાપૂજા હતી, એટલે મહેશભાઈ ત્યાં બેઠા હતા, અને લોયાનું મને બરાબર હજુ યાદ છે, છઠ્ઠું વચનામૃત વાંચતો હતો. એ પોતે જૈન, ચુસ્ત જૈન, પાછા સાધુને પગે ન લાગે અને કર્મને જબરા માને, મંદિર બંદિરમાં કશું માને નહીં, અને સાધુના પગ ઉપર પગ ચડાવીને બેહે, પગ ઉપર પગ ચડાવીને બેઠા જ, જોકે ખુરશી ઉપર બેઠા ને તોય પગ ઉપર ચડાવ્યો પાછો, પણ બેઠા ખરા. અને એ લોયાનું છઠ્ઠું વચનામૃત મેં વાંચ્યો, લગભગ અડધો પોણો કલાક ટાઈમ હતો. એ વખતે એના મોઢામાં શબ્દ નીકળ્યા, મને કે સ્વામી આમાં વાતો બહુ સારી લખી છે, એટલી જ વાત, બીજી કોઈ વાત નહીં, એટલી જ ખાલી વાત, આમાં વાતો બહુ સારી લખી છે. અને ભક્તો, આમાં પડેલો રસ, આ ગ્રંથમાં પડેલો રસ એ વ્યક્તિને આહિસ્તા કરતા સત્સંગમાં ખેંચી લાવ્યો, વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, પૂજા લીધી, અને ધીમે ધીમે કરતા આગળ વધતા વધતા બહારનું બધું ખાવાનું છોડ્યું. અને તમે વિચારો, એ દેશની અંદર તો ધંધા બિઝનેસ છે ના, હજી કોઈને પૂછાય નહીં એમ, મારે ને આજ્ઞાનું ઉલ્લંઘન થાય હોય એનો ધંધો હતો. એક દાડો મેં એક જ ફેરી ટકોર કરી, મેં કીધું મહેશભાઈ આ ધંધો છે ને એમાં મહારાજ રાજી ન થાય. મને કે સ્વામી બસ 6 મહિના કાઢી નાખું કે, અને પોતાનો ધંધો વેચી દીધો. બોલો, એ ધંધો વેચી નાખ્યો અને એકાંતિક ભક્ત થયા. અને સરદારની અંદર દાતાઓમાં બે શ્રેષ્ઠ દાતાઓ છે, એમાંના એક આ છે. બે દાતાઓ છે બધા કરતા ટોપ લેવલના, જેનો એકની ઉપર આંકડો ગયો હોય એવા બે મોટા દાતા, એમાંના એક દાતા છે. જેને આમ પધરામણી કરી લે, હાળાની તેડાવે એટલે પધરામણી કરવા ગયેલા, પણ એક ડોલરે નહોતો મૂક્યો. બોલો, એવી વ્યક્તિ વચનામૃતના માધ્યમથી ખાલી એને રસ પડ્યો, આ સત્સંગી નહોતા, એને રસ પડ્યો, આ ગ્રંથમાં રસ પડ્યો, એની ફળશ્રુતિ સમજો તમે. જેને કારણે જૈન મટીને સ્વામિનારાયણ થયા, એકાંતિક ભક્ત, અને એવા એકાંતિક ભક્ત થયા. અત્યારથી સંકલ્પ કે મારે 50 વર્ષની ઉંમરે બધું હંકેલી લેવું છે, બધું હંકેલી, આખું અમેરિકા છોડી અને ભારતમાં આવીને ભજન કરવું છે. વાત તો લોકો કરે, એ તો એ થાય, ખાલી વાત નથી કરતા. હમણો આથી મેં ગયા ને ત્યારે મને કે સ્વામી સરદારમાં પ્લોટ માટે આટલું રાખી લો કે, જેથી કરીને 15 વર્ષ પછી મંદિર નજીક પ્લોટ ન મળે તો મારે ભજન કરવા આવવું છે. મેં કીધું હમણાં ખમો, કારણ કે હજી અમારું નક્કી નથી સરદારનું, પ્રતિષ્ઠા થાય પછી ખબર પડે કે સરદારમાં રહેશું કે પછી કઈ જગ્યાએ જઈને ભજન કરશું. એટલે હમણાં વળી તમને એમ થાય સ્વામી પ્લોટ રખાયો ને પછી સ્વામી બીજે જતા રહ્યા. પ્લોટ રાખો આટલું જ નહીં, ત્યાંથી આગળ ગયા. મને કહે સ્વામી અત્યારથી મકાનનું કામ કોઈને કોન્ટ્રાક્ટ આપી દો, મકાન બાંધી દો, મહોત્સવ આપણો આવે ને પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાં સુધી મકાન પૂરું થઈ જાય, જેથી કરીને મારા ઘરમાં મારા શ્રીના પગલા થઈ જાય, લાલજી મારાના પગલા થઈ જાય, બધા સંતોના પગલા થઈ જાય, અને મહોત્સવની અંદર તમારે અમારી કોઈ ઉપાધિ રહે. અને બોલો ક્યાંથી ક્યાંય વ્યક્તિ પોગ્યો, ખાલી વચનામૃત ગમ્યું, સમજાય છે? એનું બીજબળ ક્યાંથી થયું? વચનામૃત ગમ્યું. એટલે ભક્તો, વચનામૃત ખરેખર બહુ મહાન ગ્રંથ છે. વચનામૃતના માધ્યમથી વ્યક્તિ જે સમજી શકે, આમ હું તમને ચોક્કસ કહી શકું છું કે દુનિયાના કોઈ ગ્રંથમાંથી ન સમજી શકાય. જે તાત્વિકતાથી ભગવાનને સમજવા કે ભગવાનની નિષ્ઠાની દ્રઢતાની હા પડવી, ગમે તેવા દેશકાળમાં તમારી ઉપાસના નિષ્ઠા મચક ન આપે એવા જે અડીખમ બનવું, એને માટે તો વચનામૃતના પિયુષ પીવા જ પડે. વચનામૃતના પિયુષ પીધા વિના અડીખમ આત્મા કદી પણ નિશ્ચયમાં શક્ય જ ન બની શકે. એટલે અદભુત મહારાજ અહીંયા વાત બતાવી રહ્યા છે. મારે કે 4 શાસ્ત્રે કરીને સમજે ત્યારે પૂરો જ્ઞાની થાય, પણ યાદ રાખજો પૂર્વ જ્ઞાની થાય એટલે ભગવાનને સાકાર સમજી, એટલી જ વાત થઈ. સમજાય છે તમને? ચાર શાસ્ત્ર શું વાત થઈ કહો. ભગવાન સદાય સાકાર છે એટલું સમજાય, પરંતુ જેમ 25માં ભગવાન છે, 26માં ભગવાન છે એમ સમજાણું, એમાંથી આગળ ગયો ને સાકાર ભગવાન છે એમ સમજાય, પરંતુ તે તત્વ જેવું છે એવું સમજવા માટે તો એનાથી આગળ નીકળીને વચનામૃતને ખોલવું પડે ત્યારે સમ્યક પ્રમાણમાં સમજાય. મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે ચાર શાસ્ત્રના માધ્યમ વિના ભગવાન ઓળખાવા કઠિન છે. જોકે ચારેય શાસ્ત્રનું દોહન મહારાજ વચનામૃતમાં કરી લીધું એટલે આપણે કહી શકીએ કે એક વચનામૃતથી પણ મહારાજ સમજી શકાય. મહારાજ દ્રષ્ટાંત આપે છે, મહારાજ કહે જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊનું જણાય, અને જીહવાય કરીને ચાખે ત્યારે સ્વાદું જણાય, પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય, અને સર્વ ઇન્દ્રિય કરીને તપાસ જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાધિક ચાર શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, અને એમ જાણું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ, અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે. પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. ભગવાનને રાજી કરવાનો તો ઉપાય સર્વથી શ્રેષ્ઠ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પણ જ્ઞાન થઈને અટકી જવા નથી. જે સ્વરૂપનું જ્ઞાન થયું હોય આ વસ્તુ મહાન છે, પછી એની પ્રાપ્તિ માટેના જેટલા દાખલા બતાવે બધા કરવા પડે ત્યારે સમ્યક પ્રમાણમાં રાજીપો થાય. એટલે એ જ્ઞાન થયું ભગવાન આવા છે, સદાય સાકાર સર્વોપરી છે, આ જ્ઞાન થયા પછી હવે ભગવાનને કેમ પમાય, એના માટે મુમુક્ષે દાખલો કરવો પડે. તો એના માટે મહારાજે પંચવર્તમાન બતાવ્યા, ગૃહસ્થના પણ પંચવર્તમાન બતાવ્યા, ત્યાગીના પણ પંચવર્તમાન બતાવ્યા. એ પંચવર્તમાનની મર્યાદા અંદર સંપૂર્ણપણે રહે, સંપૂર્ણ પાંચ વર્તમાનની મર્યાદા અંદર રહે, અને પછી પરમાત્માનું ભજન કરે, ભગવાનનું ધ્યાન કરે, અને એ મૂર્તિ હૃદયમાં આવે ને ત્યારે જીવાત્માને ટાઢું હિમ જેવું થઈ જાય, અને હૃદયની અંદર અનેકવિધ વિક્ષેપની અંદર પણ વ્યક્તિ જ્યારે એ સ્વરૂપની ડોકિયો કરે એટલે મનમાં એમ થાય કે ધારું તો મારા ધણીનું થશે એમ માની, અને હૃદયની અંદર અતિ આનંદની અંદર પરમાત્મામાં ગરકાવ થાય. પરંતુ એ કક્ષા સુધી મુમુક્ષને પહોંચવું પડે. ખાલી જ્ઞાન થવા માત્રથી પણ પૂર્ણતા થતી નથી. અહીંયા જ્ઞાન થયું એવો શબ્દ જે મૂકે એનો મતલબ બાકીના અંતર્ગત બધા સાધન આવી જ ગયા છે એમ માનીને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે આવું જ્યારે જ્ઞાન થાય ત્યારે બધી જ વાત પૂર્ણ થાય. પણ અંતર્ગત બાકીના ભગવાનની પ્રસન્નતાના સાધન અંદર આવી જ ગયા છે એમ માનીને વાત કરવામાં આવેલી છે એમ સમજવું. મહારાજ કે એ સિવાય ભગવાનને રાજી કરવાનો બીજો ઉપાય નથી, માટે એવી રીતે સમજે તે જ પૂર્વ જ્ઞાની કહેવાય, અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. ઇતિ વચનામૃતમ બીજું થયું.